સાધન અધ્યાત્મનું, આત્મોન્નતિનું, આત્માની અનુભૂતિનું સાધન સંસાર નહીં આપી શકે, દુનિયા નહીં આપી શકે, સદગુરુ જ આપશે. અને એ સદગુરુના આપેલા સાધનથી જ, એના થકી જ માણસ પોતાના જીવનનો સાર, એસેન્સ ઓફ લાઈફ એ મેળવી શકશે. કેમ? સદગુરુ સ્વયં આ દુનિયાનો સાર છે. સદગુરુ એ સર્વશ્રેષ્ઠ સત્ય છે અને એ જ જીવનનું સાચું દર્શન, જીવનની સાચી દિશા આપી શકશે. લક્ષ ગુરુવારે લઈએ, ગુરુ પાસેથી લક્ષ લેવાનું છે. જે કઈ મેળવવાનું છે એ સદગુરુ પાસેથી જ મેળવવાનું છે. દુનિયાના અનુભવો દુનિયાની અનુભવી વ્યક્તિઓ પાસેથી મળશે, પણ અધ્યાત્મનું માર્ગદર્શન, એની દિશા માત્ર સદગુરુ જ આપી શકશે. તો જીવનને લક્ષ્ય પર લઈ જવું છે, જીવન મુક્તની પાસે જઈને બેસીશું તો બંધનોમાંથી છોડાવીને લક્ષ્ય સુધી પહોંચાડશે. જીવન મુક્ત થઈને ફરીએ. ક્યારે કોઈ જીવન મુક્ત, કોઈ પોતાના જીવનની અંદર વિદેહી બનીને પ્રાપ્ત કર્યું હશે એ ત્યાં પહોંચી શકશે. અધ્યાત્મના માર્ગે આગળ વધવા માટે જીવનની અંદર જે કઈ દોષો છે, જે વિકૃતિઓ છે, એને છોડવી પડશે, એના બંધનોમાંથી મુક્ત થવું પડશે. કોઈ વ્યસન છે, માણસને વિકૃત કરે છે, એને રોગી બનાવે છે, એને દુઃખી બનાવે છે, એને ગરીબ ભિખારી બનાવે છે. હવે ગમ લેવા ગુરુ પાસે જઈએ તો એમાં એની અંદરની સાચી દિશા તો સદગુરુ જ આપી શકશે, કે જે આપણે હિતૈષી હશે, જે આપણું કલ્યાણ ઇચ્છતું હશે. એને સમજાવવામાં આવે કે આ વ્યસન આવું છે, રોગી થઈશ, દુખી થઈશ, અલ્પજીવી થઈશ, બોલ છોડી દે. આને ગમ લેવા ગુરુ પાસે જઈએ. કેમ? કે એની પાસે સાચી સમજ નથી, એ માત્ર એક અંધકારની અંદર ધકેલાઈ રહ્યો છે, ધકેલાઈ રહ્યો છે એ વ્યસનની રીતે. એને ખબર નથી અને ખબર છે છતાંય એને છોડી શકતો નથી, અંધકારમય જીવન છે. તો ત્યાં સદગુરુ કોઈ મળે, કોઈ એવો સારો માર્ગદર્શક કે એ માણસને એમાંથી મુક્ત કરે, છોડાવે. તો આવી ગમ, આવી સાચી સમજ જીવનની લેવા માટે સદગુરુની આવશ્યકતા છે. વિકૃતિ વાસનાઓ પણ માણસને પજવતી હોય, હેરાન કરતી હોય, છૂટવું છે પણ ન છૂટાતું હોય, ત્યારે કોઈ એવા સદગુરુની પાસે બેસી અને એની પાસેથી મેળવાય કે લાવો, આની પાસેથી આમાંથી મુક્ત થવા માટેનો કોઈક માર્ગ મળશે, એનું શરણ લે. તો ગમ લેવા ગુરુ પાસે જઈએ અને એ જ આપણને આ વિકૃતિઓમાંથી, આ વાસનાઓમાંથી, આ વ્યસનોમાંથી આપણને મુક્ત કરશે. જો ભૌતિક દુનિયા આટલી બધી લોભામણી હોય, લલચાવતી હોય અને માણસને એમાંથી બહાર ન નીકળવા દેતો હોય, એ સ્થિતિ, એ પરિસ્થિતિ બહાર ન નીકળવા દે, તો તે વખતે કોઈક સાચો સંયમી, સદાચારી, માર્ગદર્શક સદગુરુ એને મળી જાય તો ધીમે 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 એના જીવનનું સાચું રહસ્ય સમજાવે, એના જીવનની અંદર જે વિકૃતિઓ છે એ સમજાવવામાં આવે, એનાથી થતું નુકસાન, એનાથી થતી આપત્તિઓ, એને બરાબર જાગૃત કરે. જ્ઞાન અંજન શલાકયા, સાચી સમજણથી દ્રષ્ટિ આપે. જ્ઞાનાંજન શલાકયા એટલે સાચી સમજણથી દ્રષ્ટિ આપે, એનું નામ જ્ઞાનાંજન શલાકયા. ચક્ષુર ઉન્મિલિત, આંખો ખુલે કે અમારી ભૂલ છે, આંખ ખુલી ગઈ મારી, આ વ્યસન છે, ખોટું છે, આંખ ખુલી, જાગ્યા ત્યાંથી સવાર પાછા વળો. તો સદગુરુ આ છે કે એની પાસેથી જીવન જીવવાની સાચી સમજણ મળશે, અને એ સાચી સમજણ મળે આપણે પણ આપણા સાચા માર્ગને સ્વીકારી લેશું, અને એ માર્ગે આગળ ચાલશે તો અવશ્ય માણસ બંધનોમાંથી મુક્ત થશે, વ્યસનમાંથી મુક્ત થશે, દુરાચાર કુટુંબમાંથી મુક્ત થઈ જશે, અને જીવનના સાચા માર્ગે જેને જીવન મુક્તિનો આનંદ મળે કે હાશ હું વ્યસનમાંથી છૂટ્યો, કેટલો સુખી થયો, મારું કેટલું બધું બચ્યું, વ્યસનનું ખર્ચ બચ્યું, અને વ્યસનથી બીમારી થતા દવાઓનું દવાખાનાનું ખર્ચ બચ્યું, હું તો સુખી થઈ ગયો, બચત થવા માંડી, ઘરમાં પૈસો દેખાયો. કેમ? એ સાચી સમજ આવી, અને જે ખોટું હતું એનો ત્યાગ કરાવ્યો. કોને? સદગુરુએ. અને ન મળતું હોય ત્યારે, ન સમજાતું હોય, ન ઉકેલાતું હોય ત્યારે સદગુરુ પાસે ચાલ જવું, મને જે મારા માર્ગદર્શન આપશે, મને છોડાવશે, અને જેમાંથી છોડાવે એમાંથી મુક્ત થઈ ગયા. વ્યસનમાંથી છોડાવે તો વ્યસન મુક્ત થયા, કુટુંબમાંથી છોડાવે તો કુટુંબમાંથી મુક્ત થયા, અને સંસારમાંથી છોડાવે તો સંસારના બંધનમાંથી મુક્ત થઈ ગયા. અને આ શરીરમાંથી એવો ભાવ આપે તો જીવન મુક્ત થઈ, જીવતા છતાંય મુક્તિ, જીવન મુક્ત થઈને ફરીએ. જીવન મુક્તિમાં કોઈ પણ જાતની ચિંતા ન હોય, કોઈ પણ જાતની વિકૃતિઓ કે વાસનાઓ આપણને સહેજે હેરાન ન કરે, દુખી ન કરે. નહીતર માનવ જીવનની અંદર વિકૃતિઓ અને વાસનાઓ ડગલે ને પગલે એને હેરાન કરતી જ હોય, અરે વ્યવહાર પણ હેરાન કર્યા કરતો હોય. તો સદગુરુ મહારાજ જયારે જીવન મુક્ત બનાવે કે આ બધું છે, પણ એનાથી ઉપરામ થઈને ચાલવાનું. ઉપરામ કેવી રીતે થવાનું? કે ઘરમાં ઘણી બધી વસ્તુઓ પડી હોય, મોઢામાં પાણી આવે એવી, નથી ખાવી, બસ કોઈ પણ વસ્તુ મારે ખાવી નથી, એનું નામ ઉપરામ વૃત્તિ થઈ ગઈ. ભલે ગમે તેવું હોય, નથી ખાવું, બસ. જોય આપણી પોતાની પરીક્ષા. એકવાર એક સંત આવેલા અને ચાતુર્માસ કર્યો હતો, ચાતુર્માસ બધા સેવા કરવા જતા, તો આપણને એક સરસ મજાનો બિસ્કીટનો આવો મોટો ડબ્બો આપ્યો. એની અંદર લગભગ 40 જાતના બિસ્કીટની જુદા જુદા સ્વાદ વાળી જુદી જુદી બધા. તો પછી તો મહારાષ્ટ્રી તે વખતે ઉપર રહેતા હતા, જોયું, મેં કીધું આ સ્વામીજીએ ડબ્બો આપ્યો, ખોલ્યું, સરસ મજાના બિસ્કીટ જાત જાતના સ્વાદના હતા, જુદા જુદા. પછી તે વખત મહારાષ્ટ્રી પણ નોકરી કરતા હતા નારણદાસી મારા, જોઈને પછી કે જો એક કામ કરીશ, કહો શું કરવાનું, કે આમાંથી તારે એક કઈ નહીં ખાવાનું, નહીં ખાવાનું. પછી એ બિસ્કીટ બધા છોકરાઓને બધાને વેચી દીધા, અને પછી ડબ્બો બહુ સરસ હતો, આટલો એ આપી દીધો. પછી કે ડબ્બો હું આપી દીધો, કશું રહેવા દીધું નથી. તો એ શું થયું કે બિસ્કીટ ખાવાથી જે કઈ થાય એમાંથી તો મુક્ત થઈ ગયા, જીવન મુક્ત થઈને ફરીએ. આપણી પાસે સંપત્તિ ને પૈસા અઢળક હોય, રોજ ચિંતા થાય ક્યાં સાચવીશું, ક્યાં મૂકીશું, કેટલું વ્યાજ આવશે, કયા સેલ્ફમાં જઈશું તો ત્યાં ગાડી સચવાશે, ક્યાં લૂંટાઈ જશે. પણ બધું જ લૂંટાવીને પછી નીકળી પડો જોઈએ જીવન મુક્ત. હવે કશું હાચવવાનું રહ્યું જ નહીં, વેચી દીધું, ખવડાવી દીધું, આપી દીધું, હવે હું જીવન મુક્ત થઈ ગયો. એને હાચવવાની, હંગારવાની કે ચોરાવાની, લૂંટાવાની બીક જ ના રહી. જયારે વસ્તુ હોય એટલે બધી જ બીક રહી, ઘરને તાળું વાસુક નહીં. તાળું વાસ્યા વગર આ જો પાછલી બારી ખુલી રહી ગઈ હતી, જો પેલો 10 તોલા હોનું લઈ ગયો. હમણાં અઠવાડિયાની જ વાત છે, કેમ કે દુકાન દવાખાને ખબર જોવા ગયા, પેલા જે છે ખબર વાળો જ છે. તે પાછલી બાજુ થી કઈક ઊંચું કરી સ્ટોપર ખોલી નાખીને મેં પેટો લઈ ગયો. રડવું આવે કે હાય હાય મારા 10 તોલા હોનું ગયું. પછી એને ઘેરથી આવ્યા, આવું થયું ઘરમાંથી ગયું તો મગજમાંથી કાઢ નાખાવે કે આ ફરી કમાઈ લઈશું. એને કહ્યું જીવન મુક્ત થઈને ફરી છોડાવે, આસક્તિ છોડાવે, ધ્યાસ છોડાવી દે, અને મન આપણામાં પોતામાં સાચી સમજ ઉભી કરી દે. ગમ લેવા ગુરુ પાસે જઈએ, જીવનની સમજ, જીવવાની સાચી સમજ મળી જાય ને તો બસ બહુ થઈ ગયું, કોઈ વાંધો ના આવે, અને એમાં તમને પોતાને આનંદ થઈ જશે. તો એ જે જીવનનો આનંદ, જીવન મુક્તિનો આનંદ વસ્તુના સંગર્ભમાંથી નહીં મળે. આજના સમાજ, આજના સુવિચારની અંદર છે એક વાક્ય, જરૂરિયાતો અને વસ્તુઓ જેટલી ઓછી હશે એટલા તમે વધારે સુખી, એટલા તમે સુખી, અને જેટલી સુખ, જેટલી વધારે જરૂરિયાતો મેળવવા ભેગી કરવા જશો એટલા તમે દુખી, અશાંત, ઉપાધિઓ. તો જીવન મુક્ત થઈને ફરવું છે, પહેલા સૌથી પહેલા મનની સ્થિતિ પકડો. મનની સ્થિતિ એ પ્રમાણે જ કેળવાવી જોઈએ કે આગમા પાયનો અનિત્યા તામ તેથી ક્ષસ્વ. એને જો આવવાનું છે, જવાનું છે. અરે આપણે ગમે એટલું આપણે ભેગું કર્યું છે, જતી વખત તો કોકને આપવું જ પડશે, અને નહીં આપે તો જે જે હશે તો લઈ લેવાનો જ છે. આગમા પાયનો એ આવવા જવા વાળું છે, કોઈની પાસે રહ્યું નથી, ગમે એટલું એકઠું કર્યું હશે તો પણ. તો બસ આ સમજણ આપણા જીવનની અંદર આવે તો ગયાનો સહેજ પણ રંજ નહીં, જતું રહ્યું. હા ભાઈ મહેનત તો કરી હતી, જતું રહ્યું, કઈ વાંધો નહીં, મારા પ્રારબ્ધમાં નતું, જતું રહ્યું. તમે ગમે એટલા દુઃખી કથશો, કંટાળશો, રડશો કે એક, પણ એનાથી વર્ષે શું, જે ગયું છે પાછું તો આવવાનું નથી જ. તો ભાઈ સમય શા માટે બગાડવો એટલો બધો, ત્યાંથી જ માડી વાર ગયું, આપણા આપણામાંથી ઉતરી ગયું છે, આપણું નથી. તો એ જે સમજણ કેળવી હોય એનું નામ છે ગુરુગમ. ગમ લેવા ગુરુ પાસે જઈએ, અને એ જ સાચી સમજ, સાધન સતગુરુનું સાચું, જે કઈ પરિસ્થિતિ હોય એમાં ત્યાગપૂર્ણ રીતે જીવવાનું સાચું, સાચી સમજણ આપે એ સદગુરુનું સાધન, સમજણ પૂર્વકનું. જાય એટલે સહેજ આમ તો ક્લેશ તો થાય, પણ ગયા પછી એનો લાંબો રંજ નહીં, કારણ દુઃખી થવાનું, સમય બગાડવાનો, વસ્તુ તો મળવાની નથી જ. કોઈના મૃત્યુની પાછળ પણ જુઓ, માણસ બેચેન થઈ જાય, હતાશ થઈ જાય, ભાગી પડે, પણ એ લાઈનમાં આપણે તો ઉભા જ છીએ જ. એના પછી આપણો વારો એક દિવસ આવવાનો જ છે. સમજણ પૂર્વક એમાંથી આપણી જાતને વાળી લઈએ કે ગતાનુગતે એક ઓલો, કે જાય છે અને જવાના છે, એમાં કઈ બીજું વિશેષ તો છે નહીં. પણ એ સાચી સમજણ કેળવી લઈને એમાંથી મન વાળી લે કે ભગવાનનો, અને જે કઈ નિયતિ છે, જે નિમાયેલું છે એ પ્રમાણે થવાનું જ છે, અને ગયું છે તો ભલે, બસ એ દિવંગતને સાચી શાંતિ મળે અને મને સહન, દુઃખ સહન કરવાની શક્તિ મળે. આટલો વિશ્વાસ તમે સંપાદન ન કરી શકો તો દુઃખી રહેવાનું, આટલી ધીરજ જો આપણામાં સમજણ પૂર્વક ન આવે તો દુઃખી આપણે થવાનું, મળવાનું કશું જ નથી. એટલે પહેલું સમજણ પૂર્વક ગમ લેવા ગુરુ પાસે જઈએ, સાધન સદગુરુનું સાચું, કર જોડીને મન ચરણે મૂકીને હું જાચું. બસ અમે એટલા માટે તો આટલી બધી કિંમત આપના ચરણોમાં મૂકી અને અમે માગીએ છીએ કે અમને સાચું જ્ઞાન મળે કે અમે ક્યારેય કોઈ પણ બાબતમાં વ્યથિત ન થઈએ, દુઃખી ન થઈએ, અશાંત ન થઈએ. બાકી વ્યથા અને અશાંત ને ઈર્ષા તો ઢગલા બંધ પડી છે, નહીં ખૂટે તમારા જીવનના આગળના મોટા મોટા પહાડ છે. એ કશું જ ખૂટશે નહીં, ઉડ તો વધ્યા જ કરશે, વધ્યા જ કરશે. પણ સદગુરુ પાસે જઈને સાચી સમજણ કેળવી લઈને તો એ બધા જ પહાડ હશે ને તો ઓળંગી શકાશે. ગમે એવા હશે, ગમે એવી ઉપાધિઓ છે, સમસ્યાઓ, તો પણ એકવાર એક યુવાને ને પૂછ્યું, એક સંતે એક યુવાનને પૂછ્યું કે સ્વામી હિમાલય દેખાય? તો કે હા. કઈ દિશામાં છે? તો ઉત્તર દિશામાં. અને એને દક્ષિણમાં કરી દે. કે મારે કેવી વાત કરો છો? કે છે આવડો મોટો હિમાલય, 1500 કે એવા કઈ કિલોમીટર લાંબો, આ છેડેથી કાશ્મીર થી માંડીને આસામ સુધી, કેવી વાત કરો છો? કે છે કેમ ચાલવા માંડે અહીંથી પેલી બાજુ જઈને ઉભો રે, તિબેટમાં ચીનમાં જઈને, અને પછી જોજો આખો હિમાલય દક્ષિણમાં. ગમ લેવા ગુરુ પાસે જઈએ તો જીવનની અંદર કોઈ પણ હિમાલય જેવી મોટી સમસ્યાઓ હોય એને આંબવી હોય, એને ઓળંગવી, તો બસ સદગુરુની સાચી સમજ. જ્ઞાનાંજન સલાહ કયા ચક્ષુ મિલિતમ, જ્ઞાનનું અંજન સમજણ, સમજણનું આંજણ આંજ્યું નથી કે દ્રષ્ટિ આવી નથી. ગમ લેવા ગુરુ પાસે જઈએ. ચાલો સાચું સાધન સદગુરુનું, સદગુરુનું સાચું સાધન એ જ સાચું સાધન છે. ભલે આપણા ઘરમાં ગમે એટલી સુવિધાઓ વસાવી છે, ગમે તેમાં સાધનો મૂકેલા હશે, પણ સાચું સાધન તો એકમાત્ર ગુરુ મહારાજના શ્રીમુખથી મળે તે જ, બીજું નહીં. આવા ભાવથી અને તે પાછું જય મહારાજ પોતાના સ્વયં શ્રીમુખે કહી રહ્યા છે, સૌ ભક્તોને, સૌ જે સત્સંગી સાધકો બેઠા છે બધાને આ વાત કરે. તો જીવનનું રહસ્ય, જીવનનો સાચો માર્ગ, સાચો રાહ એ આ રીતે કોઈ મહાપુરુષો જ, કોઈ સદગુરુ સ્વજન એ જ આપી શકશે, બીજું કોઈ નહીં આપી શકે. અહીંયા તો જય મહારાજે કહ્યું છે કે તમે સહજ ભાવથી ઉત્સાહ ધારણ કરીને, હૃદયમાં ઉત્સાહ ધારણ કરી સદાચારી થઈને રહેવું, જ્યારે હૃદયમાં આત્માનો અનુભવ થશે, આત્મ અનુભવ કરીએ, એધાણી અનુભવની કરીએ, કહ્યું છે ત્યાં આગળ. તો એ બ્રહ્મપદ આત્માની અનુભૂતિ આપણા પોતામાં થાય. ક્યારે થાય? તો કે સદાચારથી, ચિત્તને લક્ષ્યમાં જોડવું, લક્ષ ગુરુવારે લઈએ રે, અને હૃદયમાં ઉત્સાહ ધારણ કરીને કે મારે કંઈક મેળવવું છે, પ્રાપ્ત થવું છે, પ્રાપ્ત કરવું છે. તો એ ઉત્સાહપૂર્વક પોતાના હૃદયની અંદર પોતે સ્થિર થાય અને સદાચાર કેળવે, ઉત્સાહ કેળવે, સદાચાર કેળવે, અને એના પછીથી એ પોતે પોતાનામાં જ પોતાનો આત્માનો અનુભવ કરે. એધાણી અનુભવની, કઈ આત્માની? બીજા અનુભવો તો ઘણા હશે, એની ડાયરી પણ રાખતા હશું, પણ આત્માનુભૂતિ જે પોતાના સ્વસ્વરૂપને જાણવાનું, સમજવાનું, એના માટે સદાચાર જોઈશે, એના માટે સ્થિર થવું પડશે. સ્થિર થઈને સાધન કરીએ. જો મન ચંચળ હશે, મન વિકૃત હશે, વિક્ષિપ્ત હશે, જ્યાં ત્યાં વિખેરેલું હશે, એક ઉધર પડા એક ઇધર પડા, ટુકડે હુએ હજાર, શું થયું? એ મનની વિશ્રણતા જ્યાં ત્યાં રખડતું ફરતું હોય, ક્યાંય ઉભો રહેવાનું ઠેકાણું ના હોય, એને એક એ લાગુ પડે, એક ઉધર પડા એક ઉધર ગીરા, તો એ વિકૃત મન, એ વિખેરાયેલું, જેને કહેવાય ને કે ઢોળાઈ ગયેલું કે શું કહેવાય, વેરાઈ ગયેલું, વેરાઈ ગયેલું મન, ક્યારે ક્યાં ભેગું કરી શકશો, કેવી રીતે ભેગું કરી શકશો? જે વિખેરેલું મન છે, વેરાઈ ગયેલું, એને ઠેકાણે કરવું અતિ મુશ્કેલ છે. મન એક વાર વિખેરાઈ ગયું જ્યાં ત્યાં ગમે તે પરિસ્થિતિમાં, એને ફરી ભેગું કરીને એક કરવું એ અત્યંત કઠણ છે. અને એ મનને અહીંયા આગાડી જે મહારાજે એટલી જ વાત કરી કે આપણા પોતાના સદાચાર પૂર્વક, આનંદ થી, હર્ષ પૂર્વક, કે એમાં મનની અંદર મલિનતા ન હોવી જોઈએ, મનની અંદર કોઈ વિક્ષિપ્ત પણ ન હોવું જોઈએ, મન શાંત હોય. બિલકુલ શાંત મને જ આપણે આપણા પોતામાં સ્થિર થઈ શકાશું. પણ તમે ક્યાંક અશાંત થઈ ગયા હો તો મન તમારી પાસે તમારું આવશે જ નહીં. કેમ? જ્યાં ગાડી એ દુખી થયું છે ત્યાં ત્યાં જ રખડ્યા કરતું હશે, ત્યાં જ ભમ્યા કરતું હશે, એનામાં જ ભમ્યા કરતું હશે. કારણ મન વિખેરાઈ ગયું છે. મન પોતાના હાથમાંથી છૂટી ગઈ ને જેમ પોટલું છૂટી જાય અને બધા દાણા વેરાઈ જાય. અરે રામ રામ, વરસાદ પડતો હતો, અલન જતો હતો, મોગા ભાવનું હતું, આ તૂટી ગયું, કશાય કામનું ના લાગ્યું, પલ્યું એટલે પલળી ગયું, વરસાદ પડતો હતો, એમ વિખેરેલું મન, વેરાઈ ગયેલું મન જયારે રગદોળી જાય આ સંસારના કીચડની અંદર, ત્યાર પછી એમાંથી શું અનુભવ લેવાનો, શું મેળવવાનું? તો અહીંયા આગળી જે મહારાજ કહ્યું, એધાણી અનુભવ નહીં કરીએ, બસ હર્ષપૂર્વક પોતાના હૃદયમાં સ્થિર થઈને સદાચારનું સેવન કરીને આત્માનું સંધાન કરવું અને આત્મામાં રહેવું, પોતાના સ્વરૂપમાં રહેવું, કરીને પોતાનો રાખો, એનો અર્થ શું થશે? અજ્ઞાન બંધ હોય તે કાપો, કેટલો સરસ ભાવ છે. કરીને પોતાનો રાખો એટલે મને મારો પોતાનો બનાવો, મારા પોતાના આત્માની અંદર જ હું સ્થિર થવું, અને એ રીતનું જ્ઞાન આપો, જે કઈ અજ્ઞાન છે દૂર કરો, અજ્ઞાન બંધ હોય તે કાપો. ગુરુજી મને જોગ ચડાવી અને પછી મને અનુસંધાન કરી આપો મારા આત્માની સાથેનું. આત્માનુસંધાનની જ વાત છે ત્યાં આગળી. ગુરુજી મને જોગ ચડાવી આપો, કેટલો સરસ ભાવ છે. કેવી રીતે જોગ ચડાવી આપવાનો? કરીને પોતાનો સ્થાપો, મને મારા પોતાની અંદર જ મને બેસાડી દો, બીજું કશું જોઈતું નથી, બીજે ક્યાંય જવું નથી. કરીને પોતાના અને પોતાનામાં બેસાડવા માટે જે કઈ અજ્ઞાન હોય એ બધા જ અજ્ઞાન પણ દૂર કરી દેજો. હું શરીર છું એ ભાવ કાઢ નાખ. આશ્ચર્યવત પશ્યતિ કસ્ય દેહનમ, આશ્ચર્યવત વદતિ તથૈવ ચાન્ય, આશ્ચર્યવત અન્યૈવ શૃણોતિ. આત્માને એક જોવે છે, એક સમજે છે, એક સાંભળે છે, એક અનુભવે છે, પણ આશ્ચર્યથી આત્મા છે. એને માટે કહ્યું કે અમારું જે અજ્ઞાન છે દૂર કરી નાખીને મારા બાપ અમને અમારા પોતાના સ્વરૂપની અંદર અમને બેસાડી દો. કરીને પોતાનો સ્થાપો, મને મારો પોતાનો કરીને મને અંદર સ્થાપી દો. આ સરસ, કેટલો સરસ એનો ભાવ છે. જ્યારે પણ આપણા જીવનની અંદર જરૂરિયાત પડે, બીજું કઈ નથી જોઈતું, મને આટલું જ આપો, અજ્ઞાન બંધ હોય તે કાપો, મારા પોતાનું સ્વરૂપ શું છે એ મને બતાવો. અને અનુભવે સાધન સદગુરુ જે હોય અને સાચું સાધન આપશે ને, તો એમાંથી આત્માનુસંધાન અવશ્ય થઈ શકશે. અને આત્માનુસંધાન કરવા માટે એક જ, કે હું શરીરે નથી, હું મને નથી, બાકી જે રહ્યું તે હું. મનથી રખડાય છે, શરીરથી ભોગવાય છે, પણ કહી દે કે હું શરીર નથી, હું મને નથી, એ તો બધા રમકડા છે બધા મારી સાથે રહેલા, એ કાલે તૂટી જશે, મરી જશે, ભાગી જવાના છે, હું તો એનો રહેવાનો છું. તો મન ને શરીર ને બાદ કર્યું પછી કોણ રહ્યું, એને સમજવા વાળું કોણ રહ્યું? હું પોતે, કરીને પોતાનો સ્થાપો. બસ મારું જે અજ્ઞાન છે, દેહભાવ, કે આ શરીર તો વાસાઉં છે, જીર્ણાની યથા વિહાય, જેમ જૂના કપડા ફાટી જાય, ઘસી જાય એટલે ઉતારી નાખીએ છીએ, નવા નિગૃણાતી નરો પરાણી, નવા પહેરીએ છીએ, બહુ શોભીએ છીએ, આનંદ પણ થાય છે, તથા તમામી નરલોક વીરા વિશંતિ નાશાય, આ બધું નાશ પામે છે. અને આત્મા પણ શરીર રૂપી નવા કપડા પહેરી લે છે જૂના કાઢી નાખીને. આ સમજ ગમ લેવા, ગુરુ પાસે જઈએ. આવી સાચી સમજ લેવા માટે સદગુરુ એકમાત્ર આપણો આધાર છે. સદગુરુ એકમાત્ર જ આપણા માર્ગદર્શક છે, આપણા ભૂમિયા છે. એ તો કવિ તો કે ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, પણ એમ કઈ ભમાતી હોય ને પોતા પછી ના પાડવી પડી કે અમારી વાત ખોટી હતી. એ કવિ પોતે કબૂલે, એક વાર તો લખતા લખી નાખ્યું, પણ પછી એને જ લખી બીજી કવિતા લખી છે કે એને પોતાને જ એના બે ભૂમિઓ તો જોઈશે. તો સદગુરુની આવશ્યકતા જીવનમાં હંમેશા બનેલી હોય છે, ક્યારેય પણ સદગુરુ વિના જીવનનું માર્ગદર્શન મળતું નથી.